આપનું સાંભળવું છે, કારણ કે અમે પ્રશ્ન પૂછીએ તો આપનું જે સાંભળવાનું અમને મળે છે એ પાછું ડાયવર્ટ થઈ જાય.
પ્રશ્નના જવાબમાં અમે બોલીએ તમે સાંભળતા નથી, એમાં કઈ સાંભળવાનું હોય કે નહીં? મારે લખવાનું છે બેઠા બેઠા કે જવાબ દેવાનો છે? ના ના, ન બોલાય કોણ ના પાડે છે, પણ તમે
ગરબડ વાળા અક્ષર છે એટલે જરીક વાર લાગશે, મને પણ નથી એના અક્ષર વંચાતા એટલે જરીક વાર.
અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિનો અનંત શરીર કેવી રીતે થાય છે, અને અનંત શરીર થાય છે તો અનંત આત્મા આવજાવ કરે છે, તો બધા જીવ શરીર ધારણ કરે છે, આત્મા શરીરમાં પરમાણુ થઈને આવે કે એટલે કે ચેતન આવી જાય છે, આમને સમજવું કે કોઈ શંકા નથી. ધ્યાન કરીએ ત્યારે શરીરમાં જોવાની જરૂર છે, ભેદ ગ્રંથિ થાય તે માટે પ્રત્યક્ષ આમને સામને આત્મા દેખાય. તમારો સત્સંગ સાંભળ્યા પછી આત્મા શરીર જુદા છે ખબર પડી, ખાલી તત્વ નિરાકાર છે સમજ હતી. આનો જવાબ આપવા કૃપા કરશો. ટૂંકમાં સમજી લઈએ, એક તો શ્રીહરિ એ શુદ્ધ આત્મા છે. બધા આત્માઓ જ્યારે શુદ્ધ છે ત્યારે એક જ સ્વરૂપના છે, એમાં કોઈ ભેદ નથી, અભેદ છે. અને પ્રત્યેક આત્મા કોઈને કોઈ શરીર ધારણ કરે છે, મનુષ્યનું ધારણ કરે એવું નહીં, ચાર ગતિમાં કોઈ પણ ગતિનું આત્મા શરીર ધારણ કરે છે. 84 લાખ યોનિ છે, એમાંની કોઈ પણ યોનિ એના શુભ અશુભ કર્મના કારણે જેવો બંધ પડે એવું એ ધારણ કરે. આપણે જ્યારે ધ્યાન કરીએ ત્યારે શરીરમાં જોવાનું, શરીરથી હું ભિન્ન છું એ માટે જોવાનું કે હું અત્યારે શરીર રૂપે છું પણ તે શરીરથી ભિન્ન છું, આવું ભેદ જ્ઞાન જોઈએ કે શરીર તે હું નથી, મન વચન તે હું નથી, એનાથી ભિન્ન ચૈતન્ય એવો આત્મા છું. કારણ કે શરીર છે એ સંયોગ છે, દ્રશ્ય છે અને જડ છે, રૂપી છે, આત્મા અરૂપી છે. આત્મા એના અનંત અસંખ્યાત પ્રદેશથી બનેલો છે, શરીર પરમાણુથી બનેલો, શરીર પરમાણુથી બનેલું છે. એ પરમાણુ પુદ્ગલ છે, એટલે જેનાથી બન્યું છે તો શરીરમાં ચૈતન્યની કોઈ શક્યતા નથી. જ્યાં ચૈતન્ય નથી ત્યાં જાણપણું નથી, ત્યાં દેખવાપણું નથી, ત્યાં વેદવાપણું પણ નથી. શરીરથી કોઈ ચીજ જાણી ન શકાય, દેખી ન શકાય કે વેદી ન શકાય. વેદનાર તત્વ, જાણનાર તત્વ અને જોનાર તત્વ એ ચૈતન્ય હોય ત્યાં સુધી જ આ બને છે. આપણું શરીર એટલે આપણું જે અત્યારે જીવન છે એ સંયોગ છે દેહનો અને ચૈતન્યનો. પણ ચૈતન્ય છે ત્યાં સુધી આપણને આ દેહની ક્રિયા બધી આપણને લાગે છે કે મેં જોયું, મેં જાણ્યું, મને સ્વાદ આવ્યો, મને પીડા થઈ, મને વ્યથા થઈ. આ બધા વેદનના લક્ષણ છે, શરીરના નથી. શરીરને થોડો સમય સુધી ચૈતન્યના અસરથી દૂર કરે અને પછી વાઢકાપ કરે તો એ તો છેદ ચીરા પાડે નાખો, શરીર છેદ ભેદ થાય, એમાં લોખંડના સળિયા નખાય, કિલ્લા ઠોકાય, સ્ક્રૂ ફિટ થાય, કોઈ નવી વસ્તુ મુકાય, લોખંડનો ગોળો મુકાય, પટ્ટી મુકાય, સળિયો મુકાય, શરીરને કંઈ પીડા થાય છે? આ વેદન કંઈ શરીરનું છે નથી. એટલે એના ગુણધર્મ અને લક્ષણથી દેહ અને આત્માને ઓળખીને આ ભેદ જ્ઞાન પહેલાં કરી લેવું જોઈએ. અને ભેદ જ્ઞાનમાં હું આ બધાથી ભિન્ન છું, સંયોગોથી ભિન્ન છું, દ્રશ્ય પદાર્થથી હું ભિન્ન છું, જ્ઞેય પદાર્થથી પણ હું ભિન્ન છું. આટલો જો વિવેક આવી જાય જીવની અંદર ભેદ જ્ઞાનનો, તો એને ધ્યાન કરવામાં સરળતા રહે. કે કલ્પના જે આવતી હોય તો એ કલ્પના કરનાર મન છે, હું મનથી ભિન્ન છું. શબ્દો યાદ આવે તો વાણી છે, એ પુદગળનો વિષય છે, તો એનાથી હું ભિન્ન છું. કોઈ પીડા એકદમ અનુભવમાં આવે તો ખ્યાલ આવે કે એ પીડા આત્મામાં નથી થતી, એ શરીરના પરમાણુના ફેરફારમાં થઈ રહી છે, પણ હું તો એનાથી ભિન્ન છું, હું એનો જાણનારો છું. કૃપાળુ દેવે લખ્યું એક પત્રમાં કે આ વેદના ગમે તેવી હશે તો પણ તે મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી. આવી આપણી શ્રદ્ધા બંધાઈ જાય, અત્યારે શબ્દોમાં છે પણ શ્રદ્ધા બંધાઈ જાય તો પછી એનાથી પર થવા માટેની શક્તિ આત્માની ખીલે. એ શક્તિ ખીલે પછી આપણે ધ્યાન કરીએ, જાપ કરીએ સહજાત્મ સ્વરૂપના, તો એનું પરિણમન થાય. આત્મામાં ચેતનની પર્યાય ચેતન હોય અને અચેતનની પર્યાય અચેતન હોય, તો ચેતનની પર્યાય થશે, જ્ઞાન પર્યાય, દર્શન પર્યાય, એ સતત પ્રગટશે. એટલે એનાથી હું ભિન્ન છું, પોતાના અસ્તિત્વ તદ્દન ભિન્ન પછી તો દેખાશે કે ઓહો, આને ને મારે કંઈ સંબંધ નથી. ક્યાં સુધી? અરે, અનંતકાળથી દેહ ધારણ કર્યો હોવા છતાં ક્યારે પણ દેહરૂપે હું હતો નહીં, ક્યારે પણ તે દેહ મારો નહોતો. અનંતકાળ ગયો દેહ સાથે એક બુદ્ધિ કરવામાં, પરંતુ તે ભ્રમણા હતી, તે ભ્રાંતિ હતી. આવી જાગૃતિ જીવને એક વિચારથી આવે છે, તત્વનો વિચાર, તત્વના લક્ષણથી તત્વનો વિચાર કરે અને જ્ઞાનીના બોધનો આશ્રય લે તો એને આ જરૂર પરિણામ થાય છે. એટલે બ્રહ્માંડ અનંત છે, એ તો આખું ક્ષેત્ર છે. જીવ જ્ઞાનથી આખા બ્રહ્માંડમાં ફરી શકે છે, પણ જ્યાં સુધી જીવ રહે છે એ તો જે દેહ ધારણ કર્યો છે તે દેહને અવગાહીને રહે છે. હવે આ આત્મ સ્વરૂપ જીવ કેવી રીતે જાણી શકે? એને જાણવું છે, આત્મ સ્વરૂપ જાણવું છે, પોતાનું સ્વરૂપ જાણવું છે. આખા પરમાર્થ માર્ગનું લક્ષ્ય છે નિજ સ્વરૂપની પ્રાપ્તિ. નિજ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી આત્માની સિદ્ધિ કેવી રીતે થાય? આત્મસિદ્ધિ બને નહીં. અને એ નિજ સ્વરૂપમાં મારે સ્થિતિ કરવી છે. આ મોક્ષની સ્થિતિ છે કે સ્વરૂપમાં લીન થવું, સ્થિર થવું. પણ સ્વરૂપની ઓળખ જ નથી, સ્વરૂપનું કોઈ ભાન નથી, અરૂપી છે. શું કરવું? તો લક્ષણથી ઓળખો. અને લક્ષણથી ઓળખવામાં તો ગમે તેની પાસેથી સાંભળીએ છીએ તો જીવ ગોટે ચડી જાય છે, મૂંઝાય છે, અનેક કલ્પનાઓમાં સરી પડે છે. એક આત્મા છે, અનેક આત્મા છે, આત્મા કેવો છે, આપણે વાત કરીને એમ કેમ બુજાઈ ગયો એટલે પતી ગયો, દીવો બુજાઈ ગયો, બિંદુ સિંધુમાં મળી ગયું, આવી કેટલી કલ્પનાઓ, કેટલી માન્યતાઓ જીવની અંદર ઠસો ઠસ ભરી છે. જીવમાં જીવ સંબંધી માન્યતાઓ ઠસો ઠસ ભરી છે, જે બધી ભ્રાંતિ ભરેલી છે. જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ ન થાય ત્યાં સુધી સ્વરૂપની ઓળખ થતી નથી. અને એ માટે થઈને એને જ્ઞાની પાસેથી જ આ જ્ઞાન મળે. પોતે માની લીધેલા કોઈ જ્ઞાની, પોતે માની લીધેલા કોઈ વિદ્વાન, પોતે માની લીધેલા કોઈ ગુરુ, પોતે માની લીધેલો સત્સંગ, એમાંથી સત પ્રાપ્ત થઈ શકતું નથી. સૌથી મોટી કસોટી મુમુક્ષુની હોય તો આ છે કે એને આત્મા પ્રાપ્ત કરવો છે પણ ક્યાંથી કરવો છે, કોની પાસેથી કરવો, ક્યાંથી મળશે, એ આ પત્રમાં લખ્યું છે. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે હવે એટલે હા અત્યાર સુધી એટલું ખોટું કર્યું છે, અનાદિકાળથી અનંતકાળ ગુમાવ્યો, હવે એટલે જે ગયું તે ગયું, ભૂલી જાઓ બધું. હવે એ અજ્ઞાનનો કાળ કેટલો બધો હતો, એની બદલે આ તો નક્કી થઈ ગયું કે કોઈ એવો પુરુષ મળ્યો, કોઈ એવો બોધ મળ્યો, કોઈ એવો માર્ગદાતા મળ્યો. ત્યાં જીવે કીધું કે હવે બસ થયું, બહુ થયું, શોધખોળ બહુ કરી, બહુ દોડાદોડ કરી, ઘણું વાંચ્યું, ઘણી જગ્યાએ ગયા, હવે હવેનો મતલબ જ્યારથી આ જાગૃતિ થઈ, અંધકાર ગયો અને પ્રકાશ થયો. પોતાના આત્મ સ્વરૂપની પ્રતીતિ આવી કે હું આ બધાથી જુદો છું. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, નિશ્ચય, નિશ્ચય એટલે હવે નમાલી વાતો નહીં, ચડ વિચડ વાતો નહીં, હવે નિશ્ચય જે ડગે નહીં, ફરે નહીં. આપણે કહીએ કે ન કરવો તો હજી વાર, હજી વિચારજો, જેટલો સમય જોઈએ તેટલો વિચારજો, પણ પછી તમારો નિર્ણય આપજો, એ ફાઇનલ હોવો જોઈએ. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે. કૃપાળુદેવ મુમુક્ષુને કહે છે કઈ દશામાં આવીને કેવી રીતે, કે હવે તમે નિશ્ચય કરો, ઘટે છે, અત્યારે કરવો જ જોઈએ. હવે સત્સંગ પછી, બોધ પછી, જ્ઞાનીના સમાગમ પછી નિશ્ચયાત્મક સ્થિતિમાં આવો કે જેને આત્મત્વ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. પેલો નિશ્ચય, આત્મ સ્વરૂપની ઓળખાણ એ જ આપી શકે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે અને પ્રાપ્ત કરેલું આત્મ સ્વરૂપ જેને પ્રગટ છે. એટલે પ્રગટ એટલે એના વર્તનમાં, એના આચરણમાં, એની પર્યાયમાં આત્મ સ્વરૂપ છે, દેહ નથી. એ જ એટલે એ જે વર્તે છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ વર્તે છે એનું આત્મ સ્વરૂપ વર્તે છે. જ્ઞાનીઓની ચેષ્ટા આત્મિક ચેષ્ટા હોય છે. એ ખાતા હોય છતાં પણ એની આત્મિક ચેષ્ટા હોય છે અણહારીપણાની, એ એમાં સ્વાદથી રહિત હોય. ક્રિયા થતી હોય છતાં ક્રિયામાં એનો કોઈ તદ્રુપ ભાવ ન હોય, એ એનાથી નિરાળા હોય, વેગળા હોય. એવા ઉદાસીન પરિણામ જગત પ્રત્યે, આખા જગતમાં રહેવા છતાં, જગતના વ્યવહારમાં સંમેલિત થતાં, જગતનો બધો જ વ્યવહાર કરતા છતાં ઉદયાગત વ્યવહાર ચાલે છે, પણ જ્ઞાની તેમાં જોડાતા નથી. કૃપાળુદેવ 255માં કીધું, એ સ્વભાગ અમે લઈએ છીએ, દઈએ છીએ, વેપાર કરીએ છીએ, માલ ખરીદીએ છીએ, પૈસા લઈએ છીએ, માલનું વેચાણ કરીએ છીએ, આત્મા ક્યાંય જોડાતો નથી. અરે સાહેબ, આ બધી ક્રિયા તો અમે કરીએ છીએ અને અમે એવા અનંત કર્મો બાંધતા જઈએ છીએ, અને તમે એમ કહો છો કે કર્મ બાંધનાર એવો ચૈતન્ય એ આમાં જોડાતો જ નથી. કેવી રીતે કર્મ બાંધશે? આ જ્ઞાનીનું જીવન જીવવાની કળા. એટલે બ્રહ્મચારીજીએ જે કૃપાળુદેવનું જીવન ચરિત્ર લખ્યું ને, એનું એને પુસ્તકનું ટાઇટલ શું આપ્યું? જીવન કળા. જીવન તો જ્ઞાની પણ જીવે છે, પણ કળા એની પાસે છે. એને આત્મ સ્વરૂપ પ્રગટ છે એટલે ક્ષણવાર પણ વિસ્મરણ થતું નથી. કોઈ પણ ક્રિયા કરે એમાં એને આત્મ સ્વરૂપની વિસ્મૃતિ નથી. જે કૃપાળુદેવના અનેક વાક્યો છે, અપ્રમત દશા, અવિચ્છિન્ન ધારા, આ બધું બતાવે છે કે આ પ્રગટ આત્મ સ્વરૂપ છે. આ પુરુષ છે એ પ્રગટ આત્મા, હલતો ચાલતો. એટલે ડૉક્ટર ભગવાનદાસજીએ જ્યારે એમનું જીવન ચરિત્ર લખ્યું ત્યારે એમણે લખ્યું કે આ તો જીવતો જાગતો સમયસાર છે. સમયસાર એટલે શુદ્ધાત્મા. સમયસારનો અર્થ શુદ્ધાત્મા. આ જીવતો જાગતો શુદ્ધાત્મા છે. જોઈ લ્યો તમે આત્માને, જોવો છે આત્મા કેમ રહે છે, કેમ ચાલે છે, કેમ બોલે છે, કેમ ખાઈ પીએ છે, શું કરે છે. આત્મા જ્યાં સુધી એની સંસારની પર્યાયમાં છે ત્યાં સુધી એ આત્મા તરીકે વર્તતો હોય એવું કોઈ ઉદાહરણ ખરું? તો કે હા, અરિહંત અવસ્થા જ્યાં ચાર ઘાતી કર્મનો ક્ષય થયો છે, પૂર્ણ વિકરાતા પ્રગટ થઈ છે, અંતરંગનું નિર્ગ્રંથપણું જ્યાં વર્તે છે, એવી દશામાં જીવ સંસારમાં છે, દેહધારી છે, સયોગી છે, અને છતાં સિદ્ધ સમાન છે. એને કહે છે પરમાત્મા સમાન છે. કૃપાળુદેવે 680માં લખ્યું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આત્મા પ્રગટ છે. ખ્યાલ પડી જાય આત્મા પ્રગટ છે કે નથી પ્રગટ. આરંભ સમારંભો થતા હોય તો એમાં વૈરાગ્ય ઝડકે છે, વિતરાગતા ઝડકે છે, ઉદાસીનતા છે કે અંદર એ પોતાની વાસનાઓ ઝડકે છે, મનાવાની, પૂજાવાની, સત્કારની, સિદ્ધિની, પ્રસિદ્ધિની, જય જયકારની, આ બધું ન ખબર પડે. આત્મા કદાચ પ્રાપ્ત હશે તો પણ પ્રગટ નથી. હવે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે તો કોની પાસેથી થાય? પ્રગટ પાસેથી. આવો નિશ્ચય કરવો ઘટે છે. તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. પ્રાપ્ત છે એટલે ત્યાર પછી કર્મના ઉદયમાં જોડાઈ જાય છે. એને સંકિત થયું, ઉપશમ થયું, વયું ગયું, થોડી વારમાં ક્ષયોપશમ થયું, થોડુંક ગયું ને થોડુંક ગયું, તો પ્રાપ્ત નથી એમ ન કહેવાય, પણ પ્રગટ નથી, પ્રગટ ક્ષાયિકમાં છે. બરોબર. એવા પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય આ નિશ્ચય, જ્યાં સુધી મુમુક્ષુ આ નિશ્ચય નહીં કરશે ત્યાં સુધી એની ભાગદોડનો કોઈ અંત નથી. એ જેમ અનંતકાળ સંસારમાં રખડો ભાઈગો દોડ્યો એમ અનંતકાળ રજડપાટ હજી એની આત્માને શોધવાની પણ પરમાર્થ માર્ગમાં પણ ચાલુ જ છે. નિશ્ચય કર પહેલા વહેલા કે આવા પુરુષથી આત્મા જાણ્યા વિના, આત્મા જાણ્યા જાણવાનો બીજો કોઈ ઉપાય નથી, માટે હું બીજે ગમે ત્યાં દોડું એ આત્મા પ્રાપ્ત કરવાના લક્ષણ નથી. વ્યાયામ છે અને મનના ધખારા છે, મેં આમ કર્યું ને મેં આમ કર્યું, કર્યા કર, બડાઈ કરી, તો અહમ છે. સ્વચ્છંદને વેદવા સિવાય કંઈ નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. બહુ જબરજસ્ત વાક્ય છે. બહુ મુમુક્ષુ ઉપરની આ જબરજસ્ત એક આક્ષેપ છે કે સાહેબ ગજબ કરી તમે તો. તે પુરુષથી આત્મા જાણ્યા વિના, એટલે આવા પુરુષથી આત્મા જાણ્યો નથી, ક્યાંક વાંચીને જાણ્યો છે ને ક્યાંક સાંભળીને જાણ્યો છે ને ક્યાંક આવા કાર્યક્રમોથી ભ્રમણા થઈ ગઈ છે કે આપણે તો બસ એ ચોથા આરાનું આ સુખ છે, ધૂળ સુખ છે, કલાકમાં બેઠો છો ને તમે, બેસવાની એર કન્ડિશનની વ્યવસ્થા છે, એટલે કોઈ પણ જાતની પ્રતિકૂળતા છે ને, ખાવા પીવાનું બહુ મળી ગયું છે, એટલે પેટ ભરેલું છે ને બેઠો છું, એટલે પછી ચોથા આરાનું સુખ છે. સાક્ષાત અમે તો જાણી સમવસનમાં બેઠા. અરે તને સમવસનની કઈ કલ્પના છે? પૂર્ણ વિતરાગ પરમાત્મા જ્યાં બેઠા હોય એ અવસ્થા. અને આ બધા આવા વાસિત બોધવાળાની અવસ્થા, બેમાં કઈ ફરક નહીં. એના કરતા તો તું અજ્ઞાની હોય સારો. આવા ભ્રાંતિ કરતા તો તારું અજ્ઞાન સારું. અજ્ઞાન કોકથી ટળે, ભ્રાંતિને ટાળવી બહુ મુશ્કેલ છે. ભ્રાંતિમાં સપડાવું નહીં ક્યાંય. એટલે કહું કે નિશ્ચય કરો કે આ વખતે કદાચ મારું કલ્યાણ થાય કે નહીં, પણ કલ્યાણના માર્ગે જવું છે અને ભવાંતરમાં પણ મારાથી ભૂલ ન થાય માટે નિશ્ચય કરો. આવા નિશ્ચય સાથે દેહ છૂટે, એટલે સાચા પુરુષનો આશ્રય થાય. કે આ પુરુષ વિના નહીં થાય, જેથી તેથી મને આવો પુરુષ મળશે તેથી જ મારું આત્મકલ્યાણ છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ મંત્ર તંત્ર કંઈ નથી. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પડાય વિતરાગ વાણી વિના અવર ને કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. કાયરતા છે, હજુ શરીરના મમત્વ અને મોહ સાથે બેઠેલો છે, એટલે એને બધું ગમે છે, અમન ચમન સુખ સંપત્તિ સુવિધા બધું ગમે છે, કમ્ફર્ટ્સ એન્ડ કન્વીનિયન્સ બધું ગમે છે. ભૂલ છે આનાથી. તો આ વાક્ય કે તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. સર્વથા લખ્યું કે આ જન્મમાં તો સાહેબ ભૂલ નહીં કરું, ક્યારેય નહીં થાય જ્યાં સુધી હવે મને મુક્તિ નહીં થાય, આત્મકલ્યાણ થાય, ત્યાં સુધી હવે હું આત્મા પ્રાપ્ત કરવા અંગેની આ ભૂલ આવી નહીં કરીશ, આ મિથ્યાત્મામાં નહીં જાઓ. હવે અમ થક એટલે આ જે સાચા જ્ઞાની પુરુષો છે એનાથી જ જીવનું કલ્યાણ થાય, આ ભવમાં નહીં તો અનેક ભવમાં. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી. પણ સાહેબ નથી, હવે તમે કયો છો, ક્યાં લેવા જાઓ, કળિયુગમાં બેઠા છીએ, પંચમ કાળ છે, સત્પુરુષના વિરહ છે, કેવડીના વિરહ છે, તીર્થંકરોની ક્રમ પૂરો થઈ ગયો 24નો, હવે ક્યાં લેવા જવું, અને હજી 5મા આરામાં છીએ, હજી તો 2500 વર્ષ થયા, 18000 કાઢવા છે, અને પછી પાછું 21 ઊભા છે છઠ્ઠાના, અને પછી પાછું છઠ્ઠાથી શરૂ થાય. જોકે તારે ગણતરી ન કરવી, કેમ કે તું કદાચ એમાંથી અહીંથી નીકળીને સીધો એવા ક્ષેત્રમાં, ઘાતી ક્ષેત્ર, મહાવીર્ય ક્ષેત્ર જઈ શકે છે. લોકની અંદર કોઈ એવો નથી કે જ્યાં તીર્થંકરની ઉપસ્થિતિ ન હોય, કોઈ કાળ એવો નથી. તું તો ભરત ક્ષેત્રની વાત કરસ એટલે તને એમ થાય કે ક્યાં હતા તીર્થંકર, તીર્થંકર છે કે નહીં લોકમાં. 20 તીર્થંકર અત્યારે વિહરમાન છે. વર્તમાન કાળે આપણે બેઠા છીએ ત્યારે પણ 20 તીર્થંકરો વિહરમાન છે. તો તીર્થંકરનો પ્રભાવ લોકમાં હોય કે ન હોય, એ ત્રિલોકનો નાથ ખરો કે નહીં, એની સર્વજ્ઞતા ખરી કે નહીં, એ કેવળ જ્ઞાની છે ને તો કેવળ દર્શની પણ છે ને, આપણે એને ન જોઈ શકીએ એ આપણને, આપણે એને ન સાંભળી શકીએ એ આપણને સાંભળી શકીએ. અનુસંધાન કરો જ્ઞાની પુરુષ, બસ એ જે સ્વરૂપમાં હોય, તીર્થંકરના સ્વરૂપમાં હોય, કેવડીના સ્વરૂપમાં હોય, અરે એક તીર્થંકર એક હોય, કેવડી કેટલા હોય, 2 કરોડથી ઓછા તો નહીં જ. કોઈ પણ તીર્થંકરના કેવડીઓની સંખ્યા 2થી ઓછી તો 2 કરોડ કેવડીઓ અને સંકિતિઓ કેટલા. માટે આવા પુરુષ કોઈ એક શ્રીમદ રાજચંદ્ર એમ નહીં, આખી જ્ઞાનીની જાત છે, એનાથી જ કલ્યાણ છે, એ સિવાય આત્મકલ્યાણનો કોઈ ઉપાય નથી. એટલે અનંત તીર્થંકરો, અનંત જ્ઞાનીઓ, એટલે બ્રહ્માંડની વાત કરી, એ બ્રહ્માંડમાં અનંત છે, કોઈ પણ કાળ એવો નથી કે જ્યાં સતની ગેરહાજરી હોય, એ તો છે જ. આ કાળની અંદર ને ગમે તેવા પડતા કાળમાં પણ આત્માનું કલ્યાણ કરાવી શકે એવા સતના અવતારો વિદ્યમાન છે. તે આત્મારૂપ પુરુષના સમાગમની, સત્સંગની નિરંતર કામના રાખી. શું કરવું, ઉદાસીનપણે લોક સંબંધી, કર્મ સંબંધી, પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. લોકોની સાથે રહીએ છીએ તો કરવો વ્યવહાર. કર્મ લઈને આવ્યા છીએ, હજુ સાહેબ સમાપ્ત થયા નથી, શિલકમાં ઘણા છે, કરવો. લોક સંબંધી, કર્મ સંબંધી, પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો કે જે વ્યવહાર કરવામાં પરિણામે બંધ ન થવો જોઈએ. કર્મ તે ક્રિયા, ઉપયોગ તે ધર્મ, અને પરિણામ તે બંધ. આ પરિણામ બંધનું ન આવવું જોઈએ. એટલે કોઈ સાથે રહેવું સાહેબ, કુટુંબમાં રહેવું, સમાજમાં રહેવું, રે લોક સંબંધી વ્યવહાર છે, કર્મ સંબંધી વ્યવહાર સાહેબ હૃદયમાં આવ્યું હવે શું કરવું, આ કર્મ તો મારે ભોગવવા જ પડે, એને માટે ઔષધ, દવા, દારૂ, બીજું ત્રીજું બધું મારે કરવું પડે કે નહીં, તો કર. કર એવી રીતે કે જેમાં ઉદાસીન ભાવથી કર, પેલા એની સાથે જોડાઈને નહીં, આ મારા છે મમત્વપણું કરીને નહીં, શરીર સાથે મમત્વ નહીં અને સ્વજનો સાથે પણ મમત્વ નહીં, એમ સ્વજન સંબંધી વ્યવહાર કર, પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરો. અને એક સૂચના પછી આપી, સરસ, એટલી સરસ સૂચના આપી દીધી, જે વ્યવહાર કરવામાં જીવને પોતાની મહત્તા આદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો નહીં. હવે આપણે 10 વ્યવહાર કરતા હોય ને, એમાં 9 વ્યવહાર તો આવા જ કરતા હોય પોતાની, પછી લોક સંબંધી કરતા હોય તોય પોતાની મહત્તા, અને કર્મ સંબંધી કરતા હોય તોય પોતાની મહત્તા. આ છૂટવાનો માર્ગ, આ જ્ઞાનીની અનુપસ્થિતિમાં, આ જ્ઞાનીના અભાવમાં કર્મ લઈને બેઠો છે, એને છૂટવા માટે, એને આત્મત્વ પ્રાપ્ત કરવા માટે, એને કર્મબંધથી મુક્ત થવા માટે આ જ્ઞાની માર્ગ બતાવે છે કે એક તો પહેલા વહેલા તો ઉદાસીનતા ભાવ ધારણ કર. ઉદાસીનતાનો મતલબ થયો વૈરાગ્ય, અહમતા મમતાનો ત્યાગ, અહમપણું અને મમપણું તેનો ત્યાગ, એને કહેવાય કે આ વૈરાગ્ય. એ 506માં આવે છે વૈરાગ્યની વ્યાખ્યામાં. અને ઉદાસીનતામાં એ મમતાનો ત્યાગ કર્યો છે અને સાથે એને જગત પ્રત્યેનો કોઈ મોહ નથી, રાગ નથી, મોહ નથી, એ છે વિરક્ત ભાવ. ઉદાસીનતા માટે વિરક્ત ભાવ એટલે મારે આ જગતમાંથી કશું જોઈતું નથી. સુખના નામે પણ તણખલું નહીં, સુખના નામે, સગવડતાના નામે, અનુકૂળતાના નામે, આટલી જાગૃતિ કે પરમાં સુખ નથી, સુખ નથી પરમાં, એમ કહે જીન રાય, આત્મા જગાડો મારા સદગુરુ રાય બોલીએ. પણ આટલું નિસ્પૃહપણું, આટલું નિર્લેપપણું, આટલું વિરક્તપણું, આખું જગત સોનાનું થાય, તૃણવત છે. લોકો લેવા માટે લોક સંગ્રહનો વ્યવહાર કરે છે, આની પ્રવૃત્તિ બધી દેવા માટે છે. રજ કણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, કોઈ મૂલ્યની દ્રષ્ટિએ અમે એમાં લોભાતા નથી, સમદર્શિતા છે, સમભાવ છે. ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો, એ પછી અમારો અનંત સંસાર હોય તો ભલે અને આ ક્ષણે મોક્ષ હોય તો પણ ભલે, સમભાવ છે. અદ્ભુત આ ઉદાસીનતા શબ્દમાં વૈરાગ્ય પણ છે અને આવું વિરક્તપણું પણ છે, અહમ મમનો ત્યાગ પણ છે અને મોહનો પણ ત્યાગ છે. એ ઉદાસીન ભાવે તમારે લોક સંબંધી વ્યવહાર કરવાની છૂટ, કર્મ સંબંધી વ્યવહાર કરવાની પણ છૂટ કરો. પણ પોતાની મહત્તા સ્થાપિત થાય, હું પણ જ્યાં મહત્વનું થાય એવો વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. ક્યારે પણ પોતાની મહત્તા માટે કંઈ કરવું નહીં, આટલી જાગૃતિ. અને જ્યારે પોતાની મહત્તા થઈ હોય જીવને, ત્યારે મહત્તા કેની હોય? દેહની હોય. પોતાનું નામ, પોતાનું કુળ, પોતાની પરંપરા, બસ અમારું આનું, અમારા કુટુંબનું શું, આ બધી પોતાની મહત્તામાં આ 8 પ્રકારના મદ દાખલ થાય છે. આ 8 મદયુક્ત જે આપણું જીવન છે, અને એકની મહિતા હું ભણેલો એનો અર્થ શું? મારી વિદ્યા, મારું રૂપ, મારું બળ, મારી સમૃદ્ધિ, મારું કુળ, મારી જાતિ, બસ એના માટે કંઈક કરવું છે, એના માટે મરી ફીટવું, આમ કરવું, તેમ કરવું, ઘણું કાંઈ વિકલ્પો ઘણા આવે છે. પોતાની મહત્તા સ્થાપે કે હું આ આત્મા સિવાય કંઈ જ નથી. જે છે તે સંયોગિક છે અને વિનાશી છે. હું શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપ છું. આવી જાગૃતિ હોય તો એને કંઈ કરવાપણું નથી, એને સંસારમાં કંઈ કર્તવ્ય નથી. અને આપણે બોલવું એટલું બોલો કે ફરજ છે ને, કર્તવ્ય છે ને, કઈ અપેક્ષાએ બોલાય છે? દેહની અપેક્ષાએ, પોતાપણાની અપેક્ષાએ. ફરજ કર્તવ્ય કોની અપેક્ષાએ છે? આત્માની અપેક્ષાએ શું છે? બંધ છે, પરિણામમાં બંધ છે. તો એ કર્તવ્ય છે? એવી આજ્ઞા છે સત્પુરુષોની, જ્ઞાનીઓની, બંધ થાય એવી પ્રવૃત્તિ કરવી, એમ ક્યાંય કહ્યું છે કોઈએ? વિચારવું, બોધ વિચારવો. અને આજના સ્વાધ્યાયનું કેન્દ્ર સૂત્ર કે હંમેશા પ્રગટ આત્મ સ્વરૂપ પુરુષ પાસેથી જ આત્મકલ્યાણ સિવાય બીજો કોઈ ઉપાય નથી, એવો નિશ્ચય કરવો. એ નિશ્ચય કરવો એટલે આશ્રય થવું, એનો આશ્રય બાંધવો. આજ ને તો કાલ મને એ જ મળે, કોઈ પણ સ્વરૂપે મળે, એનાથી જ મારું કલ્યાણ છે. અને ન થાય ત્યાં સુધી આ જગતમાં રહેવું પડે, સંસારમાં રહેવું પડે, તો ઉદાસીનતાપૂર્વક રહીશું. એમાં સંસારમાં હશું ત્યાં સુધી લોક સંબંધી વ્યવહાર પણ કરવો પડશે, અને કર્મ પણ ઉદયમાં આવશે તો કરવા પડશે, બધું કરશું. પણ પોતાની મહત્તા ક્યાંય સ્થાપિત નહીં કરીએ. વિશેષ અવસર.